એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજની આપણી આ જ્ઞાન ગોષ્ઠીમાં આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જેણે, સાચું કહું તો, વૈજ્ઞાનિક વિચારની દુનિયામાં હલચલ મચાવી દીધી હતી. હું છું આપનો યજમાન અને મારી સાથે છે અમારા આજના નિષ્ણાંત સાથી.
નમસ્કાર. અને હા, આ પુસ્તક સર કાર્લ પોપરનું ધ લોજિક ઓફ સાયન્ટિફિક ડિસ્કવરી ખરેખર ખૂબ જ પ્રભાવશાળી રહ્યું છે.
આજે આપણે એની જ વાત કરવાના છીએ. પણ શરૂ કરતા પહેલા એ સવાલ થાય કે આ પુસ્તક આજે કેમ મહત્વનું છે આટલા વર્ષો પછી પણ?
બહુ સારો સવાલ છે. જુઓ, આજનો યુગ માહિતીનો યુગ છે, બરાબર? આપણને વોટ્સએપ પર, ઇન્ટરનેટ પર બધેથી એટલી બધી માહિતી મળે છે કે સાચું શું ને ખોટું શું એ સમજવું અઘરું થઈ ગયું છે.
હા, ખાસ કરીને વિજ્ઞાનના નામે ચાલતી વાતોમાં.
બરાબર. એટલે સાચું વિજ્ઞાન કોને કહેવાય અને કયું ખાલી વિજ્ઞાન હોવાનો દેખાવ કરે છે, જેને આપણે સ્યુડો સાયન્સ કહીએ, એનો ભેદ પારખવો બહુ જ જરૂરી છે. અને પોપરના વિચારો, મતલબ આ ભેદ સમજવામાં આપણને મદદ કરે છે. વિવેચનાત્મક વિચારસરણી માટે આ બહુ અગત્યનું છે.
ચોક્કસ. એટલે આ પુસ્તક ખાલી વૈજ્ઞાનિકો માટે નથી, પણ દરેક વ્યક્તિ જે પોતાની માન્યતાઓને સમજવા માંગે છે તેમના માટે છે. તો ચાલો શરૂ કરીએ લેખકથી. સર કાર્લ પોપર કોણ હતા એ?
સર કાર્લ પોપર, એમનો જન્મ 1902માં ઓસ્ટ્રિયામાં થયેલો, પણ પછી એ બ્રિટનમાં સ્થાયી થયા. 20મી સદીના બહુ જ મોટા ગજાના ફિલોસોફર ગણાય, ખાસ કરીને વિજ્ઞાનના ફિલોસોફર. એમનું કામ આમ તો સમાજ અને રાજકારણ સુધી પણ વિસ્તરેલું હતું, પણ એમની મુખ્ય ઓળખ તો વિજ્ઞાનની પદ્ધતિ, એટલે કે સાયન્સ કેવી રીતે કામ કરે છે એ અંગેના વિચારોથી બની.
અને પેલું વિયેનાનું બૌદ્ધિક વાતાવરણ જ્યાં એમની શરૂઆત થઈ, ત્યાં વિયેના સર્કલ હતું નહીં? લોજિકલ પોઝિટિવિઝમ વાળું ગ્રુપ. એમની સાથે પોપરનો સંબંધ કેવો હતો?
ઊંડી ચર્ચાઓ કરતા, એમના વિચારોને સમજતા, પણ એ ક્યારેય એ ગ્રુપના સભ્ય નહોતા બન્યા. ઉલટાનું, એ એમના મોટા ટીકાકાર હતા.
ઓહ, એટલે અંદર રહીને જ વિરોધ કર્યો.
હા, એક રીતે એમ કહી શકાય. એમનું પહેલું પુસ્તક, જેનું જર્મન નામ લોજિક દેર ફોર શોંગ હતું, જે પછીથી અંગ્રેજીમાં ધ લોજિક ઓફ સાયન્ટિફિક ડિસ્કવરી તરીકે આવ્યું, એ સીધું જ વિયેના સર્કલના મુખ્ય વિચાર, ચકાસણીવાદ, મતલબ કે વેરિફિકેશન પર પ્રહાર કરતું હતું. પોપર સમજતા હતા કે વિયેના સર્કલ શું કરવા માંગે છે. વિજ્ઞાનને તાર્કિક પાયો આપવા માંગે છે, પણ એમની પદ્ધતિ પોપરને ખોટી લાગતી હતી.
અને પેલી આઈન્સ્ટાઈન વાળી વાત પણ બહુ પ્રખ્યાત છે ને, એમના સિદ્ધાંતની પોપર પર અસર થઈ.
બિલકુલ. એ એમના માટે ટર્નિંગ પોઈન્ટ હતો. એમણે જોયું કે આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદનો સિદ્ધાંત કેટલી જોખમી ભવિષ્યવાણી કરતો હતો, જેમ કે પ્રકાશનું કિરણ ભારે પદાર્થ પાસેથી પસાર થાય તો વળવું જોઈએ. આ એવી વાત હતી જેને પ્રયોગથી ખોટી પાડી શકાય. જો પ્રકાશ ન વળે તો આઈન્સ્ટાઈન ખોટા. જ્યારે બીજી બાજુ એ સમયે માર્ક્સવાદ, ફ્રોઇડનું મનોવિશ્લેષણ, એડલરનું મનોવિજ્ઞાન, આ બધા સિદ્ધાંતો હતા. પોપરને લાગ્યું કે આ સિદ્ધાંતો તો જાણે બધું જ સમજાવી દેતા હતા. કંઈ પણ થાય એને આ સિદ્ધાંતોમાં ફિટ કરી દેવાતું. એમને ખોટા પાડવા લગભગ અશક્ય હતા.
ઓકે. એટલે એક તરફ એવો સિદ્ધાંત જે ખોટો પડવા તૈયાર છે, અને બીજી તરફ એવા જે ક્યારે ખોટા જ ન પડે.
બસ આ જ તફાવત પોપરની ફિલસૂફીનો પાયો બન્યો. એમણે કહ્યું કે વિજ્ઞાનની અસલી તાકાત એની સાબિતીમાં નથી, પણ એની ખોટા સાબિત થવાની શક્યતામાં, એટલે કે ફોલ્સિફાયેબિલિટીમાં છે. એમણે ફોકસ બદલ્યો. વૈજ્ઞાનિકોને વિચાર કેવી રીતે આવે છે એના પર નહીં, પણ એ વિચારને કેવી રીતે ચકાસવો જોઈએ એના તર્ક પર.
રસપ્રદ. તો હવે સીધા પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. શું છે એ ક્રાંતિકારી દલીલ?
મુખ્ય વિચાર એટલે પુસ્તકનો હાર્દ જ કહી લો. પોપર કહે છે કે કોઈ સિદ્ધાંત વૈજ્ઞાનિક છે કે નહીં એની કસોટી એ નથી કે એને કેટલા પુરાવા સાચો ઠેરવે છે. ના, સાચી કસોટી એ છે કે શું એને ખોટો સાબિત કરી શકાય એમ છે. સૈદ્ધાંતિક રીતે પણ શું એવી કોઈ કલ્પના કરી શકાય કે જે જો સાચી પડે તો સિદ્ધાંત ખોટો ઠરે?
એટલે વિજ્ઞાન પુરાવા ભેગા કરીને સાબિત નથી કરતું?
ના, વિજ્ઞાન આગળ વધે છે અનુમાનો અને ખંડનોથી, કન્જેક્ચર્સ એન્ડ રેફ્યુટેશન્સ. તમે હિંમતભર્યું અનુમાન કરો અને પછી એને ખોટું પાડવાનો પૂરો પ્રયાસ કરો, કસોટીમાંથી પસાર કરો.
આ તો ખરેખર ઉલટું લાગે છે. સામાન્ય રીતે તો આપણે માનીએ કે વિજ્ઞાન એટલે સાબિતી, હું સાચો છું એ દેખાડવું.
બરાબર. પણ પોપર કહે છે કે એનાથી વિજ્ઞાન સ્થગિત થઈ જાય. અસલી પ્રગતિ તો હું ક્યાં ખોટો હોઈ શકું એ શોધવાથી થાય છે. અને આ વિચારથી એ વિજ્ઞાનની ફિલોસોફીની બે મોટી જૂની સમસ્યાઓ ઉકેલવાનો પ્રયત્ન કરે છે.
કઈ બે સમસ્યાઓ?
પહેલી છે આગમનની સમસ્યા, પ્રોબ્લેમ ઓફ ઇન્ડક્શન. એટલે કે આપણે અમુક ચોક્કસ દાખલાઓ જોઈએ, આ હંસ સફેદ છે, પેલો હંસ સફેદ છે, અને એના પરથી એક સામાન્ય નિયમ બનાવીએ, બધા હંસ સફેદ છે. પોપર કહે છે આ તાર્કિક રીતે બરાબર નથી.
પેલું ઉદાહરણ, તમે ગમે તેટલા સફેદ હંસ જોઈ લો,
હા ભલે લાખો જુઓ, પણ એનાથી તાર્કિક રીતે સાબિત નથી થતું કે દુનિયાનો દરેક હંસ સફેદ જ છે.
પણ જો એક કાળો હંસ દેખાયો તો પેલો નિયમ તરત ખોટો?
બસ એક જ વિરોધાભાસી દાખલો નિયમને ખોટો પાડવા પૂરતો છે. એટલે વૈજ્ઞાનિક નિયમો ક્યારેક 100% સાબિત ના થાય, પણ ખોટા જરૂર સાબિત થઈ શકે.
અને બીજી સમસ્યા કઈ હતી?
એ હતી સીમાંકનની સમસ્યા, પ્રોબ્લેમ ઓફ ડિમાર્કેશન. એટલે કે અસલી વિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને બીજી બાજુ સ્યુડોસાયન્સ, જેમ કે જ્યોતિષ કે પેલા મનોવિશ્લેષણના સિદ્ધાંતો, એ બંને વચ્ચે લીટી ક્યાં દોરવી?
હા, આ બહુ મોટો પ્રશ્ન છે.
મોટાભાગના વૈજ્ઞાનિક નિયમો સાર્વત્રિક હોય છે, એને પૂરેપૂરા ચકાસી ન શકાય. અને બીજું, ઘણા સ્યુડોસાયન્સ એવા દાવા કરે છે જે હંમેશા કોઈને કોઈ રીતે સાચા પડી જતા હોય એવું લાગે, જેમ કે જ્યોતિષની આગાહીઓ.
તો પોપરનો જવાબ શું હતો આ સીમાંકન માટે?
એમનો જવાબ હતો ખોટા સાબિત થવાની ક્ષમતા, ફોલ્સિફિકેશિબિલિટી. સિદ્ધાંત વૈજ્ઞાનિક ત્યારે જ કહેવાય જો એ એવી સ્પષ્ટ જોખમી આગાહી કરે જેને ખોટી પાડી શકાય. જો કોઈ સિદ્ધાંત એવો હોય કે જેને ગમે તે થાય ખોટો પાડી જ ન શકાય, તો એ વૈજ્ઞાનિક નથી. બસ આટલી સરળ વાત.
ઓકે, આ ખરેખર પાયાનો ફેરફાર છે વિચારવાની રીતમાં. ચાલો હવે પુસ્તકની અંદર થોડા ઊંડા ઉતરીએ, ભાગ 1થી શરૂ કરીએ જ્યાં એ મૂળભૂત સમસ્યાઓની વાત કરે છે. હા, શરૂઆતના પ્રકરણોમાં પોપર ફરીથી પેલી આગમનની સમસ્યા પર ભાર મૂકે છે, સફેદ હંસવાળું ઉદાહરણ, અને સ્પષ્ટ કરે છે કે વારંવાર જોવાથી સામાન્ય નિયમ તારવવો એ તર્ક નથી. પછી સીમાંકનની સમસ્યા લાવે છે અને વેરિફિકેશનની ટીકા કરીને પોતાના ફોલ્સિફાયેબિલિટીના વિચારનો પાયો નાખે છે.
બરાબર. અને એ પણ કહે છે કે આપણું ધ્યાન એના પર ન હોવું જોઈએ કે વૈજ્ઞાનિકને વિચાર આવ્યો ક્યાંથી, પણ એ વિચારને ચકાસવું કેવી રીતે. એ ચકાસણી તર્ક પર આધારિત હોવી જોઈએ, નિષ્કર્ષણ ડિડક્શન પર, આગમન ઇન્ડક્શન પર નહીં.
હવે ભાગ 2માં આવીએ, અનુભવના સિદ્ધાંતના કેટલાક માળખાકીય ઘટકો. પ્રકરણ 3 સિદ્ધાંતો વિશે છે.
અહીં પોપર સમજાવે છે કે સિદ્ધાંતો શું છે. એ કહે છે કે સિદ્ધાંતો જાણે આપણે દુનિયાને સમજવા માટે ફેંકેલી જાળીઓ છે. આ સાર્વત્રિક વિધાનો છે, એટલે કે એ દાવો કરે છે કે હંમેશા બધે લાગુ પડે, એટલે જ એને પૂરેપૂરા ચકાસી ન શકાય.
પણ એમની શક્તિ શું છે?
એમની શક્તિ એ છે કે એ અમુક વસ્તુઓને ના પાડે છે, અમુક ઘટનાઓને પ્રતિબંધિત કરે છે. જેમ કે ઉર્જા સંરક્ષણનો નિયમ કહે છે કે તમે એમનેમ ઉર્જા બનાવી ન શકો, મતલબ એ શાશ્વત ગતિ યંત્રને પ્રતિબંધિત કરે છે. જો કોઈ બનાવી દે તો નિયમ ખોટો. આ ના પાડવાની ક્ષમતા જ એમને પરીક્ષણ યોગ્ય બનાવે છે.
અને આ જ આપણને પ્રકરણ 4 પર લાવે છે, ફોલ્સિફાયેબિલિટી, ખોટા સાબિત થવાની ક્ષમતા. આ જ લાગે છે પુસ્તકનો મુખ્ય મુદ્દો.
ચોક્કસપણે આ જ પોપરનો સીમાચિહ્નરૂપ માપદંડ છે. સિદ્ધાંત ફોલ્સિફાયેબલ ક્યારે કહેવાય? જ્યારે એના સંભવિત ખોટા પાડનારા, પોટેન્શિયલ ફોલ્સિફાયર્સ હોય, મતલબ ઓછામાં ઓછું એક એવું અવલોકન વિચારી શકાતું હોવું જોઈએ જે જો ખરેખર જોવા મળે તો સિદ્ધાંત ખોટો ઠરે.
દાખલા તરીકે
પેલું ઉદાહરણ લઈએ, બધા ગ્રહો સૂર્યની આસપાસ લંબગોળ કક્ષામાં ફરે છે. આનો સંભવિત ખોટો પાડનાર શું હોઈ શકે? કોઈ એવો ગ્રહ જે ચોરસ કક્ષામાં ફરતો દેખાય? ભલે આવો ગ્રહ ક્યારે ન મળે, પણ એની શક્યતા જ સિદ્ધાંતને વૈજ્ઞાનિક બનાવે છે, કારણ કે એ કંઈક નક્કર કહી રહ્યો છે, કંઈક પ્રતિબંધિત કરી રહ્યો છે.
અને જ્યોતિષ જેવા વિષયો આમાં ક્યાં ફેલ થાય છે?
પોપરના મતે જ્યોતિષની આગાહીઓ એટલી અસ્પષ્ટ હોય છે કે એને ખોટી પાડવી મુશ્કેલ. તમારા નસીબમાં મોટો ફેરફાર છે, આનો શું અર્થ કાઢવો? અને જો કંઈ ન થાય તો પછી બહાના તૈયાર હોય છે કે ભાઈ બીજા ગ્રહોની અસર હતી વગેરે. મતલબ સિદ્ધાંતને ગમે તેમ કરીને બચાવી લેવાય છે. સાચું વિજ્ઞાન આમ નથી કરતું.
સમજાયું. પણ અહીં એક બીજો પ્રશ્ન આવે છે, જે પ્રકરણ 5માં છે, પ્રયોગમૂલક આધારની સમસ્યા. આપણે સિદ્ધાંતોને અવલોકનથી ચકાસીએ, પણ અવલોકન પોતે કેટલું ભરોસાપાત્ર? આપણી આંખો કાન ભૂલ ન કરી શકે?
હા, આ બહુ મહત્વનો મુદ્દો છે. પોપર માને છે કે જ્ઞાનનો કોઈ 100% નક્કર પાયો નથી. એવું નથી કે કોઈ એવી હકીકત હોય જેના પર શંકા જ ન કરી શકાય. આપણા અવલોકનો પણ આપણી માન્યતાઓ, આપણા સિદ્ધાંતોથી રંગાયેલા હોય છે. તો પછી વિજ્ઞાન ઉદ્દેશ્ય ઓબ્જેક્ટિવ કઈ રીતે બને? પોપરનો જવાબ બહુ સરસ છે. એ કહે છે કે આપણા અવલોકનો કે મૂળભૂત વિધાનો, બેઝિક સ્ટેટમેન્ટ્સની ઉદ્દેશ્યતા એ વાતમાં છે કે એ આંતરવ્યક્તિલક્ષી રીતે પરીક્ષણક્ષમ છે, ઇન્ટર સબ્જેક્ટિવલી ટેસ્ટેબલ. મતલબ એક વૈજ્ઞાનિક જે જુએ છે એ જ પ્રયોગ બીજો વૈજ્ઞાનિક કરે તો એને પણ એવું જ દેખાવું જોઈએ, અથવા એ ચકાસી શકાય.
એટલે સમુદાય નક્કી કરે છે.
હા, વૈજ્ઞાનિક સમુદાય એક પ્રકારની સંમતિથી નક્કી કરે છે કે આ અવલોકનને સ્વીકારવું. પણ આ કોઈ આંધળો નિર્ણય નથી, એ હંમેશા વધુ પરીક્ષણ માટે ખુલ્લો રહે છે. કોઈ પણ એને પડકારી શકે છે.
પેલી દલદલવાળી ઉપમા અહીં જ આવે છે ને?
હા, એ જ, કે વિજ્ઞાનનો આધાર કોઈ નક્કર જમીન નથી, પણ દલદલમાં ઊંડા ઉતારેલા થાંભલા જેવો છે. આપણે થાંભલા ઉતારવાનું બંધ કરીએ છીએ કારણ કે નીચે ખડક આવી ગયો એટલે નહીં, પણ કારણ કે આપણને લાગે છે કે અત્યારે આટલું મજબૂત પૂરતું છે, આપણો સિદ્ધાંત એના પર ટકી શકશે હાલ પૂરતું.
વાહ, ખૂબ સરસ રૂપક.
હવે પ્રકરણ 6, પરીક્ષણ ક્ષમતાની ડિગ્રી. શું બધા સિદ્ધાંતો એકસરખા સારા હોય? ના, પોપર કહે છે કે સિદ્ધાંતોની સરખામણી કરી શકાય. કયા આધારે? એમની ખોટા સાબિત થવાની ક્ષમતાની ડિગ્રીના આધારે. જે સિદ્ધાંત વધુ જોખમ લે, વધુ સ્પષ્ટ આગાહી કરે, વધુ વસ્તુઓને ના પાડે, એ વધુ પરીક્ષણક્ષમ કહેવાય અને એ વધુ સારો વૈજ્ઞાનિક સિદ્ધાંત ગણાય.
ઉદાહરણ આપી શકો આનું?
જેમ કે એક સિદ્ધાંત કે ગ્રહો ગોળ ફરે છે, બીજો કે ગ્રહો લંબગોળ ફરે છે, ત્રીજો ન્યૂટન એ લંબગોળ માટેના ચોક્કસ નિયમો આપે, ચોથો આઇન્સ્ટાઇન એનાથી પણ સૂક્ષ્મ આગાહીઓ કરે. દરેક પછીનો સિદ્ધાંત વધુ સ્પષ્ટ છે, વધુ ફોલ્સિફાયેબલ છે, એ વધુ હિંમતવાન છે. પોપર કહે એમ એ પોતાની ગરદન બહાર કાઢે છે.
સમજાયું. હું આ જ વાત પ્રકરણ 7માં સરળતા, સિમ્પ્લિસિટી સાથે જોડાય છે. આપણે સામાન્ય રીતે માનીએ કે સરળ એટલે સમજવામાં સહેલું, પણ પોપર માટે સરળતા એટલે જ વધુ ફોલ્સિફાયેબલ હોવું. જે સિદ્ધાંતને ખોટો પાડવો સહેલો હોય એ વધુ સરળ. હવે પ્રકરણ 8માં એ સંભાવનાની વાત કરે છે અને અહીં પણ એ પરંપરાગત વિચારને તોડે છે.
આપણે માનીએ કે વિજ્ઞાન વધુ સંભાવનાવાળા સિદ્ધાંતો શોધે જે સાચા હોવાની શક્યતા વધુ હોય. પોપર આ નથી માનતા.
જરાય નહીં, બિલકુલ ઉલટું કહે છે. વિચારો, જે સિદ્ધાંતની સંભાવના 100% હોય એ શું કહે છે? કાલે વરસાદ પડશે અથવા નહીં પડે. આ સાચું જ છે પણ નકામું છે, કોઈ માહિતી નથી.
તો સારો સિદ્ધાંત કેવો હોય?
પોપર કહે છે કે સારો વૈજ્ઞાનિક સિદ્ધાંત, કારણ કે એ બહુ સ્પષ્ટ અને જોખમી દાવા કરે છે, એ ખરેખર તો અત્યંત અસંભવિત, ઇમ્પ્રોબેબલ હોય છે. એના ખોટા પડવાના ચાન્સ ઘણા વધારે હોય છે. વૈજ્ઞાનિકોએ આવા ઓછા સંભાવનાવાળા પણ વધુ માહિતી આપતા સિદ્ધાંતો શોધવા જોઈએ અને પછી એમને કસોટીની એરણ પર ચડાવવા જોઈએ.
આ ખરેખર ઊંધી ગંગા જેવું લાગે છે. વિજ્ઞાન સલામતી નહીં પણ જોખમ શોધે છે. સારું, હવે છેલ્લો મુદ્દો, પ્રકરણ 10, પુષ્ટિકરણ. જો સિદ્ધાંતો ક્યારેય સાબિત નથી થતા તો જે પરીક્ષણોમાં ટકી જાય એમનું શું?
અહીં પોપર પુષ્ટિકરણ શબ્દ વાપરે છે, કોરોબોરેશન. જ્યારે કોઈ સિદ્ધાંત ગંભીર પરીક્ષણોમાં ટકી રહે, મતલબ એને ખોટો પાડવાના પ્રયત્નો નિષ્ફળ જાય, ત્યારે આપણે કહી શકીએ કે એ સિદ્ધાંત પુષ્ટિ પામ્યો છે.
પણ પુષ્ટિકરણ એટલે એ સાચો છે એવું તો નહીં જ ને?
ના, બિલકુલ નહીં. પુષ્ટિકરણ એ સત્યનું પ્રમાણપત્ર નથી, એ ખાલી સિદ્ધાંતનો ભૂતકાળનો રેકોર્ડ છે કે ભાઈ આટલી કસોટીઓમાંથી આ પાર ઉતર્યો છે, હજુ ખોટો પડ્યો નથી એટલે અત્યારે આપણે એને બીજા કરતાં વધુ ભરોસાપાત્ર ગણી શકીએ.
પણ કાલની નવી કસોટી એને ઉથલાવી શકે છે.
બરાબર, આ જ તો વિજ્ઞાનની ખાસિયત છે. બધું જ જ્ઞાન કામચલાઉ છે, ભૂલને પાત્ર છે. વિજ્ઞાન ક્યારે અટકતું નથી, એ સતત સુધારાની પ્રક્રિયા છે.
તો આ બધા ઊંડા વિચારોમાંથી મુખ્ય સંદેશા શું તારવી શકાય? ટૂંકમાં મને લાગે છે કે મુખ્ય 5 મુદ્દા છે. 1, આગમન પર આધાર ન રાખો. 2, ફોલ્સિફાયેબિલિટી જ વિજ્ઞાનની કસોટી છે. 3, વિજ્ઞાન અનુમાન અને ખંડનથી આગળ વધે છે, ભૂલો સુધારીને. 4, બધું જ જ્ઞાન કામચલાઉ છે, અંતિમ નથી. અને 5, ઉદ્દેશ્યતા પદ્ધતિમાં છે, વ્યક્તિમાં નહીં.
અને આ બધું આપણા રોજિંદા જીવનમાં, આપણે ગુજરાતમાં રહીએ, ભારતમાં રહીએ, ત્યાં કઈ રીતે લાગુ પડે?
ઓ, ઘણી રીતે. આપણને રોજ કેટલા બધા દાવો સાંભળવા મળે છે, નહીં? સોશિયલ મીડિયા પર, સમાચારોમાં, વડીલો પાસેથી, સ્વાસ્થ્ય, પૈસા, ઇતિહાસ, કંઈ પણ. પોપરની જેમ વિચારીએ તો આપણે પૂછી શકીએ, શું આ દાવો એટલો સ્પષ્ટ છે કે ખોટો પાડી શકાય? શું ખાલી એને સાચો પાડતા ઉદાહરણો જ અપાય છે, કે પછી વિરોધભાસી પુરાવાની વાત થાય છે?
જેમ કે કોઈ કહે કે આ ડાયટ પ્લાન 100% કામ કરે છે, તો પૂછવું જોઈએ કે શું કોઈ એવા લોકો છે જેમના પર કામ નથી કર્યું? જો જવાબ ના હોય અથવા ગોળ ગોળ હોય, તો સમજવું કે કદાચ આ વૈજ્ઞાનિક દાવો નથી.
પૂછવા પ્રેરે છે, શું મારી આ માન્યતા કોઈ પુરાવા પર આધારિત છે? શું એવું કંઈ બની શકે જે મને એ બદલવા મજબૂર કરે? આનાથી આપણે કટ્ટર બનતા અટકીએ છીએ.
પુસ્તકમાં કેટલાક વાક્યો છે જે આ વિચારોનો સાર છે. ચલો અમુક જોઈએ. પહેલો વિચાર, વૈજ્ઞાનિક વિધાન વાસ્તવિકતા વિશે બોલતું હોય તો તે ખોટું સાબિત થઈ શકે તેવું હોવું જોઈએ, અને જો તે ખોટું સાબિત થઈ શકે તેવું ન હોય તો તે વાસ્તવિકતા વિશે બોલતું નથી.
હા, આ સીમાંકનનો મૂળ મંત્ર છે. જો ખોટું ન પાડી શકાય તો એ વાસ્તવિકતા વિશે કંઈ કહેતું નથી. કદાચ એ ફિલસૂફી હોય, પણ વિજ્ઞાન નહીં.
બીજો વિચાર, વિજ્ઞાનની રમત સૈદ્ધાંતિક રીતે અનંત છે. જે કોઈ એક દિવસ નક્કી કરે છે કે વૈજ્ઞાનિક વિધાનોને વધુ પરીક્ષણની જરૂર નથી, તે રમતમાંથી નિવૃત્ત થાય છે.
આ બતાવે છે કે વિજ્ઞાન ક્યારેય પૂરું થતું નથી, એ સતત ચાલતી રહે છે. જે માની લે કે બધું જાણી લીધું, એણે વૈજ્ઞાનિક અભિગમ છોડી દીધો.
ત્રીજો, વૈજ્ઞાનિક વિધાનોની ઉદ્દેશ્યતા એ હકીકતમાં રહેલી છે કે તેમનું આંતરવ્યક્તિલક્ષી રીતે પરીક્ષણ કરી શકાય છે.
મતલબ ઉદ્દેશ્યતા કોઈ એક વ્યક્તિના દિમાગમાં નથી, પણ પદ્ધતિમાં છે. બધા એને ચકાસી શકે, એની ટીકા કરી શકે.
અને ચોથો, પેલો હંસવાળો, ભલે આપણે ગમે તેટલા સફેદ હંસ જોયા હોય, તે બધા હંસ સફેદ છે તે નિષ્કર્ષને યોગ્ય ઠેરવતું નથી.
આગમની મર્યાદા હકારાત્મક દાખલા સાબિત નથી કરતા, પણ એક નકારાત્મક દાખલો ખોટો પાડી શકે છે. એટલે જ ખંડન પર ભાર.
શક્તિશાળી વિચારો છે. હવે એકદમ પ્રેક્ટિકલ રીતે રોજિંદા જીવનમાં આનો ઉપયોગ કઈ રીતે કરવો?
સૌથી પહેલા તો આપણી પોતાની માન્યતાઓ પર. જેમ કે હું માનું કે હું ક્યારેય સારું પ્રેઝન્ટેશન ન આપી શકો, આને એક સિદ્ધાંત ગણો. હવે પૂછો, શું પુરાવો આને ખોટો પાડી શકે? જો હું કોઈ વર્કશોપ કરું અને સારું કરું તો? જો મને સારો ફીડબેક મળે તો? આમ વિચારવાથી આપણે ફક્ત આપણી માન્યતાને પુષ્ટિ આપતા પુરાવા શોધવાનું બંધ કરીએ છીએ.
અને બિઝનેસમાં
પેલી લીન સ્ટાર્ટઅપ પદ્ધતિ એ આના પર જ છે. તમારો આઈડિયા એક અનુમાન છે, એનું નાનું સ્વરૂપ MVP બનાવીને ટેસ્ટ કરો, બજારનો પ્રતિસાદ લો, જો ન ચાલે તો બદલો, પિવટ. આ પોપેરિયન પ્રક્રિયા જ છે.
કોઈ સમસ્યા ઉકેલવામાં
ઘણા બધા સંભવિત ઉકેલો વિચારો, પછી દરેકને ખોટો પાડવાનો પ્રયત્ન કરો, એના નબળા પાસા શોધો. જે ટીકા સામે ટકી રહે એ કદાચ સારો ઉકેલ હોય.
અને સમાજમાં થતી ચર્ચાઓમાં પણ ને, અસ્પષ્ટ દાવાઓને બદલે સ્પષ્ટ પરીક્ષણક્ષમ વાતોની માંગ કરવી.
બિલકુલ. શિક્ષણમાં પણ બાળકોને ઘોખવાને બદલે પોતાના વિચારો ચકાસવા, ભૂલો કરવા અને શીખવા પ્રોત્સાહિત કરવા જોઈએ.
તો આજના આ ચર્ચાના અંતે તમારા માટે વ્યક્તિગત રીતે સૌથી મોટો ટેકઅવે શું રહ્યો આ પુસ્તકમાંથી?
મારા માટે પ્રશ્ન પૂછવાની રીત બદલાઈ. પહેલાં હું વિચારતો આ સાચું કેમ છે, હવે વધુ વિચારું છું આ ખોટું કેવી રીતે હોઈ શકે. આનાથી એક પ્રકારની નમ્રતા આવે છે. નિશ્ચિતતા પાછળ ભાગવાને બદલે શીખવાની પ્રક્રિયા પર ધ્યાન જાય છે. અને મારા માટે ફોલ્સિફાયેબિલિટીની સ્પષ્ટતા એ જાણે એક સાધન છે જેનાથી આપણે સુડો સાયન્સ અને ખોટા દાવાઓને ઓળખી શકીએ છીએ. અને એ વાત કે જ્ઞાન ભૂલો દૂર કરીને આગળ વધે છે એ નિષ્ફળતાના ડરને ઓછો કરે છે. નિષ્ફળતા એ શીખવાનો ભાગ છે. આપણે કદાચ સંપૂર્ણ સત્ય સુધી ન પહોંચીએ, પણ સતત નજીક જવાનો પ્રયાસ કરી શકીએ છે એ વિચાર ગમે છે.
ખરેખર તો મુખ્ય વાત એ જ કે વિજ્ઞાનની કસોટી ખોટા સાબિત થવાની ક્ષમતા છે. ભૂલો દૂર કરીને પ્રગતિ થાય છે. જ્ઞાન હંમેશા કામચલાઉ છે અને ખોટા સાબિત થવું એ પ્રગતિ છે, હાર નથી. સર કાર્લ પોપરે આપણને વિચારવાની એક નવી દિશા આપી. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.